ની અંદર છ દ્રવ્ય છે, છ દ્રવ્ય દ્રવ્યની અંદર ગુણ છે અને ગુણના બે પ્રકાર છે, સામાન્ય અને વિશેષ. એમાં સામાન્ય ગુણ જગતની અંદર કેટલા છે? મુખ્યત્વે છ છે ને, આમ અનંત છે. એ બધા કેવા છે? ગૌણ છે બધા. અનંતે અનંત સરખા છે. આપણે છ ની શીખીએ છીએ એમાં પહેલો કયો છે? અસ્તિત્વ ગુણ. અસ્તિત્વ ગુણની વ્યાખ્યા શું છે? વ્યાખ્યા, વ્યાખ્યા એ તેનો અર્થ. અસ્તિત્વ એટલે હોવા, પણ વ્યાખ્યા અસ્તિત્વ ગુણની વ્યાખ્યા. જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈ દી નાશ થતો નથી, ઉત્પન્ન પણ ન થતું અને નાશ પણ થતું નથી, તે ગુણને અસ્તિત્વ ગુણ કહેવામાં આવે. જે શક્તિના કારણે, આપણી તાકાત સામર્થ્ય છે, આત્મામાં અસ્તિત્વ ગુણનું સામર્થ્ય શું કામ કરે છે? કે દ્રવ્યનો ક્યારેય પણ અભાવ થવા દેતું નથી. જેમ કારમાં એમાં સ્પાર્ક પ્લગ હોય તો શું કરે છે? સ્પાર્ક કરે છે ને, એમાંથી પછી આખી એન્જિનમાં બધું થાય છે ને, પેટ્રોલ છે એ એનર્જી પ્રોવાઈડ કરે છે. એમ અસ્તિત્વ ગુણ શું કરે છે આત્મામાં અથવા કોઈ પણ દ્રવ્યમાં? કે એનું અસ્તિત્વ હોવા પણ ટકાવી રાખે છે. કેટલો ટાઈમ? સદાય કાયમ. એનાથી ફાયદો શું થાય આપણને? આ અસ્તિત્વ ગુણ જાણવાથી આપણને ફાયદો શું છે જીવનમાં? તેમાં ફાયદો શું થયો? સદાય હોય. સૌથી પહેલું, મરણનો ભય ન રહે. મારો નાશ થઈ જશે, મારું મૃત્યુ થશે એવો ભય રહેતો નથી. સામાન્યપણે જીવને શેનો ભય હોય છે? મરવાનો ભય હોય છે. મરણ કોનું? કોનું મરણ થાય છે? શરીરનું મરણ થાય છે, એ પણ પૂતગલ દ્રવ્ય છે, એનું પણ મરણ નથી. અસ્તિત્વ ગુણ કોનામાં છે? શરીરની અવસ્થા બદલે જ, બાકી એના પરમાણુનો પણ કઈ નાશ તો થતો જ નથી. જે અત્યારના શરીર રૂપની, ઔદારિક શરીર રૂપની અવસ્થા છે, એની અવસ્થા પલટીને રાખ રૂપે થશે. મરણ જગતમાં કોઈનું નથી, નથી જીવનું, નથી પૂતગલનું. તો એક અસ્તિત્વ ગુણથી આપણો એક ભય ચાલ્યો જાય, મોટો ભય, કે મારું મરણ થશે. કોઈ કહી દીધું હોય, જ્યોતિષે પામિસ્ટ કે ફોરકાસ્ટ કરવા વાળે, તમારું મરણ થશે, શું થઈ જાય છે? પછી કઈ ગમતું નથી હોતું ને બધું. મરણ એમ વિચારીએ તો ભાવ મરણ તો સમયે સમયે થઈ જ રહ્યું છે. પણ કોઈ કહે કે તમારું મરણ છે તો આપણને શું થાય? હું તો અવિનાશી છું, મારા આત્માનું ક્યારેય પણ, મારું પોતાનું ક્યારેય મરણ થતું નથી. હું તો અવિનાશી, અજર, અમર આત્મા છું. તો પછી મારે ભય શેનો? કોઈ ડોક્ટરે બોલાવે નહીં કે દવા ન આપી કે શું થયું, એનો એને કોઈ આકૃતા નથી. એક મરણનો ભય જતા સાથે બીજી આકૃતા કેટલી જાય? કે તમે આમ ન કર્યું એટલે આનું થઈ ગયું, તમે આમ ન કર્યું. ઘણી વાર આપણે કરીએ છીએ ને, કોઈને થયું ભાઈ, પેલા ડોક્ટરને બોલાવ્યો, પેલા ધ્યાન રાખ્યું, કેટલી આકૃતા એની પાછળ જાય છે. અને એક બીજું શું? મરણનો ભય જાય ને એ સિવાય બીજું શું છે? અસ્તિત્વ ગુણને શીખવાથી બીજું શું ફાયદો છે? હા, તો એ તો એમાં શું ફાયદો? તો એમાં શું થયું? ઉત્પત્તિ ન થઈ. એના ઉપર મોટી જવાબદારી એક આવે છે. મારો ભવિષ્યમાં ક્યારેય નાશ થવાનો નથી, તો એને નક્કી કરવું પડશે મારે ક્યાં રહેવું છે. હવે હું અનંતકાળ ટકવાનો છું, તો મારે હવે અનંતકાળ, ભવિષ્યનો અનંતકાળ આવાને આવા દુઃખમાં રહેવું છે, કે મારે આવતો ભવિષ્યનો કાળ સુખમાં જવું છે? મોટું ડિસિઝન લેવું પડે છે ને આજ જોઈએ. એમ કે તમારે લોંગર લાસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો આપણે શું કરીએ છીએ? કેટલો વિચાર કરીએ છીએ ને, એમ મારું અસ્તિત્વ કેટલું ટકવાનું છે? હવે અત્યાર સુધી શું માનતો હતો હું? કે આ ભાવ પૂરતું 50-60 વર્ષ છે, તો એ પ્રકારનું પ્લાનિંગ કરતો હતો. પણ હવે શું ખબર પડી? કે મારું અસ્તિત્વ ક્યાં સુધી ટકવાનું છે? ફોર એવર. તો પછી એના માટેનું પ્લાનિંગ શું કર્યું, એની જવાબદારી કેટલી વધી જાય કે ભવિષ્યમાં મારે ક્યાં રહેવું, દુઃખમાં કે સુખમાં, સંસારમાં કે સિદ્ધમાં, એની મોટી જવાબદારી આપણા ઉપર આવી જાય છે. તો આપણે એના માટે ઘણું કરવાનું પડશે. આમને આમ રાગ દ્વેષમાં જો રહી ગયા તો ભવિષ્યકાળ અનંતો સંસાર પડ્યો છે, ક્યાંય છૂટવાનો માર્ગ મળવાનો નથી. ભવિષ્યને ઘડવાનો આપણી પાસે ટાઈમ આવ્યો છે. વી આર ઓન ક્રિએટર ઓફ અવર ફ્યુચર. આપણું ફ્યુચર, ભવિષ્ય કેવું ઘડવું, કેવું બનાવવું છે એ કોના હાથમાં છે, અને ભવિષ્ય અનંતકાળનું છે. તો આપણને અસ્તિત્વ ગુણ શીખડાવે છે કે હવે બી કોશિયસ, જેને કે ને, હવે માથે જવાબદારી, કોઈ મોટો થયો હોય એના ઉપર રિસ્પોન્સિબિલિટી આવે તો એને શું થાય છે, મોટી ઉંમર જેમ નાના હોય જવાબદારી ન હોય તો એકદમ ફરતા, જવાબદારી આવે તો ગંભીરતા વધે છે, સાવચેત ગંભીરતા વધે છે. એમ મારા ઉપર અનંત કાળના સુખની જવાબદારી આવી છે તો મારે હવે જીવનમાં વૈરાગ્ય ગંભીરતા લઈને મારે સુખનો ઉપાય કરવો જોઈએ, એમ અસ્તિત્વ ગુણ આપણને શીખડાવે છે કે આ મારું અસ્તિત્વ ખાલી આ ભવ પૂરતું નથી, મારે અનંત કાળ રહેવાનું છે. ક્યાં રહેવું એ નક્કી આપણે વર્તમાન પુરુષાર્થથી કરવાનું છે. આપણે અહીંયા પ્રશ્ન 98 સુધી આવ્યા છીએ, 98માં 35મું પાનું. આ ઉપરથી સિદ્ધાંત શું સમજો, અસ્તિત્વ ગુણના સિદ્ધાંત ઉપર, કે દરેક દ્રવ્ય ત્રિકાળ જુદે જુદું સ્વતંત્ર છે અને દરેક દ્રવ્યમાં પોતપોતાના કારણે પર્યાય અપેક્ષાએ, શું શબ્દ વાપરો છે, દ્રવ્ય અપેક્ષાએ નહીં, દ્રવ્ય અપેક્ષાએ તો એનું જ રહે છે, પર્યાય અપેક્ષાએ નવી અવસ્થાનું ઉપજવું, પૂર્વ પર્યાયનો નાશ થવો અને દ્રવ્ય અપેક્ષાએ નિત્ય ટકી રહેવું, એવી સ્થિતિ ત્રિકાળ થઈ રહી છે. અસ્તિત્વ ગુણ એમ શીખડાવે છે કે દરેક દ્રવ્યની હૈયાતી ત્રણેય કાળ કેવી છે, જુદી જુદી પોતપોતાની સ્વતંત્ર છે. દરેક દ્રવ્યમાં શું થઈ રહ્યું છે, પોતપોતાના કારણે પર્યાય અપેક્ષાએ શું થઈ રહ્યું છે, નવી અવસ્થાનું ઉપજવું. ખાલી અવસ્થાનું ઉપજવું નહીં, નવી અવસ્થાનું ઉપજવું. આપણે વ્યાખ્યા આવી ગઈ છે ઉત્પાદવય દ્રવ્યની, પાંચ પહેલા આવી ગઈ છે ને, તો નવી પર્યાયનું, નવી અવસ્થાનું ઉપજવું થાય છે. અને કઈ પર્યાયનો નાશ થાય છે, પૂર્વ પર્યાયનો નાશ થવા છતાં દ્રવ્ય અપેક્ષાએ તો હું કેવો છું, નિત્ય ટકું. જો અસ્તિત્વ ગુણ શું શીખડાય છે, પર્યાયના ઉત્પાદવય થવા છતાં દ્રવ્ય અપેક્ષાએ હું કેવો છું, નિત્ય ટકું છું. પર્યાયના નાશે મારો નાશ થતો, પર્યાયના પ્રવાહમાં હું તણાઈ જતો નથી. જો પર્યાય જેટલું જ મારું અસ્તિત્વ હોત તો અનિત્ય થઈ ગયો. તો મારું પર્યાય ઉત્પાદવય થવા છતાં, ઉપજવું વીણસું થવા છતાં, દ્રવ્ય અપેક્ષાએ હું નિત્ય છું, તે આપણને અસ્તિત્વ ગુણ શીખડાવે છે. અને આવું ત્રણેય કાળ થઈ રહ્યું છે. હવે 99, જીવના અસ્તિત્વ ગુણને જાણવાથી 100 લાભ, કે હું સ્વતંત્ર અનાદિ અનંત મારાથી ટકી રહેનારો છું. આપણને શું થાય છે, આપણા અસ્તિત્વને ટકાવવા માટે આપણે શું કરીએ છીએ, કે ભાઈ જરાક બરોબર ખાજો પીજો, નહીં તો બીમાર પડશો, નહીં રહ્યો તમે. જો આપણે કોના ઉપર આધાર રાખીએ છીએ, કે શરીર છે, પેલા તો ક્યાંથી લઈએ છીએ આપણે, શરીર છે તો મારું ટકવું છે, અને શરીરને ટકવા માટે શું કરવું છે, ખાવા પીવાનું, ખાવા પીવાનું લાવવા માટે શું કરવું છે, પૈસા આદિ, એના માટે કામકાજ. જો 24 કલાક એની આખી લિંક ક્યાંથી શરૂ થઈ ગઈ, કે પોતાના અસ્તિત્વનો આધાર એને કોના ઉપર માની લીધો છે, કોઈ બીજા પર પદાર્થ ઉપર રાખી દીધો. અસ્તિત્વ ગુણ એને એમ શીખડાવે છે, તું કોઈના ઉપર આધારિત નથી, તું કેવો છો, સ્વતંત્ર. હું સ્વતંત્ર, જગતના દરેક દ્રવ્ય તો સ્વતંત્ર છે જ, હું કેવો છું, સ્વતંત્ર ટકનારો છું. મારા હયાતીને માટે કોઈના સપોર્ટની જરૂર નથી. મારું અસ્તિત્વ ત્રણેય કાળ, ભૂતકાળમાં, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળ મારા અસ્તિત્વ ગુણને કારણે. એ મારી શું છે? સ્ટ્રેન્થ છે, શક્તિને કહે ને સ્ટ્રેન્થ. ધીસ ઇઝ માય તાકાત. સ્ટ્રેન્થ એવી છે કે મારે કોઈના હેલ્પની જરૂર, શરીર ટકે તો મને અસ્તિત્વ મારું ટકી રહેશે એવું નથી. પણ શરીર બરોબર હોય તો ધર્મ થઈ શકે ને. ખાધું પીધું બરોબર હોય, ભીખા પેટે કઈ ધર્મ યાદ આવે? ચક્કર આવે ને ભીખા પેટે અહીંયા આવીએ તો શું થાય? ગુરુદેવજી એના માટે સરસ કહેતા, કોઈ કે ભાઈ ભીખા રહેવાથી ધર્મ ન થાય તો શું કરવું છે? કે ખાઈ લીધું, પછી ખાઈ ના આવશે પછી શું કે યાર ખાધા પછી થોડોક જરા રેસ્ટની જરૂર છે. રેસ્ટ કરીને ઉભો થશે ત્યાં શું થશે? હજી તરસ પાણી કઈ પીવું છે, ત્યાં તો ખાવાનું ડાયજેસ્ટ થશે, ફરીથી ભૂખ લાગશે. તારે કરવું છે ક્યારે? એને આધાર શું માની લીધો છે? પર પદાર્થને. શરીર ટકશે તો હું ટકીશ, શરીરને ટકવા માટે આ કરું. અહીંયા કે છે હું સ્વતંત્ર અનાદિ અનંત. મારું ટકવા પણ ટાઈમ ડ્યુરેશન શું છે? અનાદિ અનંત, મારાથી ટકી રહેનારો છું. આટલી પરાધીનતા છૂટી જશે. એક અસ્તિત્વ ગુણને જો જાણશે તો એની પરાધીનતા. ડોક્ટર બરોબર, ફિઝિશિયન સરખા ગોતવા જોઈએ, સારી હોસ્પિટલ ગોતવી જોઈએ. અહીંયા તો જો કે બહુ નહીં હોય, ત્યાં બધે શું માંદા પડે તો એકદમ સારા સર્જન ફિઝિશિયનને દેખાડવું, સારી ટ્રીટમેન્ટ લેવી. કારણ કે આખા પોતાનું અસ્તિત્વ જ ક્યાં માની લીધું? શરીરે સુખી તો સુખી સર્વ વાતે. શું માને છે? ખરેખર નાસ્તિક ક્યાં વસે છે? નાસ્તિક એટલે ખબર? પેસિમિસ્ટ કે એથિસ્ટ. નાસ્તિક ક્યાં વસે છે? આપણે જ બધા છીએ, શરીરને જ આપણું અસ્તિત્વ માન્યું. ખરેખર આપણે વિચાર કરીએ, 24 કલાક હું આત્મા છું, ભલે શબ્દો બોલતા હશું, વાંચતા હશું, પણ ખરેખર આપણા અસ્તિત્વને આપણે ક્યાં સ્વીકારીને ચાલીએ છીએ? 24 કલાક શરીર તે જ હું. શરીરમાં ખાવાનું આવ્યું તો સરખું, ન આવ્યું તો બરોબર નથી. મને થાય, મને થાય એટલે શરીરને પોતે લઈને કરે છે. તો અહીંયા કહે છે કે મારું અસ્તિત્વ મારાથી ટકી રહેનારો છું, કોઈ પરથી અને કોઈ સંયોગથી મારી ઉત્પત્તિ થઈ નથી. શ્રીમદજીમાં પણ આ છે, કોઈ પણ સંયોગોથી શું આવતું તો હવે પૂરા થઈ ગયા એટલે યાદ નહીં રહેતું હોય. કોઈ સંયોગોથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી, તે અસંયોગી છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે તેની કોઈ, જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઈને વિશે નાશ પણ ન હોય. બહુ સરસ પાઠ. ખરેખર શબ્દો એવા ગૂંથવા છે આપણને ગમે એટલે ખ્યાલ આવે કે, કારણ કે જો કોઈ બે પદાર્થ ભેગા થઈને આત્મા બન્યો હતી, કદાચ બે જુદા પડે તો આત્માનો પણ નાશ. પણ કોઈ સંયોગો ભેગા થઈને આત્મા બન્યો હોય એવું તો નથી. માટે આત્મા કોઈ પરથી અને કોઈ સંયોગથી મારી ઉત્પત્તિ થઈ નથી તથા મારો કદી નાશ થતો નથી. ભૂતકાળમાં ક્યારેય મારી કોઈ ઉત્પત્તિ નથી, ભવિષ્યમાં મારો કોઈ નાશ થતો નથી, એમ અસ્તિત્વ ગુણને જાણવાથી લાભ થાય છે અને તેથી મરણનો ભય ટળી જાય છે. મારું મૃત્યુ જ નથી, મૃત્યુ જ નથી તો પછી મને ભય શેનો? આત્માને ઘડપણ છે જ નહીં, પછી ડર શેનો? આ શું છે? જન્મ જરા મરણ એ કોની અવસ્થા છે? શરીરની અવસ્થા છે. ગડપણમાં શું થશે? કોઈ ધ્યાન રાખશે કે નહીં? પાંચ ઇન્દ્રિયો કેમ થશે, શું થશે? અરે ભાઈ, કોની તું વાત કરે છે? તારી વાત કરે છે કે શરીરની વાત કરે છે? તો તું શરીર છો કે તું આત્મા છો? તો શરીરની એવી અવસ્થા તો થવા યોગ્ય છે, પણ આપણને શું છે, સત્યને હંમેશા આપણે છુપાવીએ છીએ. ઘડપણ થાય કોઈને ગમે નહીં. અહીંયા તો કહેવાય ને, કોઈ ઘરડા થયા એ પણ કોઈને ન ગમે ને, ધોળા થયા હોય તો પણ કાળા કરવાનું મન થાય છે. અરે સત્ય છે, એમાં છુપાવવાનું શું છે? જે વાળ છે એ કાળાના ધોળા થાય, એમાં છુપાવવાનું શું હોય? પણ જીવને ક્યારેય એ વાત ગમતી નથી. અહીંયા કહે છે મારું તો અસ્તિત્વ અનાદિ અનંત છે. મારે કોઈ શરૂઆત હોય તો ઘડપણ કે અંતનો સવાલ આવે છે, તો મરણનો ભય ટળી જાય તે આપણને અસ્તિત્વ ગુણ શીખડાવે છે. પછી બીજો વસ્તુત્વ ગુણ. વસ્તુત્વ ગુણ કોને કહે છે? 100 ક્વેશ્ચન નંબર 100. જે શક્તિના કારણે, જો દરેક ગુણની વ્યાખ્યામાં પેલા શબ્દ આવશે, જે શક્તિના કારણે. શક્તિ સામર્થ્ય છે. જે શક્તિના કારણે દ્રવ્યમાં અર્થક્રિયા એટલે પ્રયોજનભૂત ક્રિયા હોય તેને વસ્તુત્વ ગુણ કહેવામાં આવે છે. પ્રયોજનભૂત એટલે જે દ્રવ્યનો એમાં સ્વભાવ એવી પર્યાય થાય. પ્રયોજનભૂત કહેતા, જેમ જીવમાં જ્ઞાન ગુણ છે તો જ્ઞાનની પર્યાય થાય. એમાં કઈ સ્પર્શ ગુણ નથી કે જેથી ઠંડી ગરમ પર્યાય થાય. પ્રયોજનભૂત અર્થક્રિયા કહેતા એનો જેવો જેવો સ્વભાવ હોય તેવી સાથે પર્યાય થાય. જેવો સ્વભાવ જેવો ગુણ ન હોય એવી પર્યાય થતી નથી. તો જે શક્તિના કારણે દ્રવ્યમાં અર્થક્રિયા એટલે કે પ્રયોજનભૂત ક્રિયા હોય, ક્યારે હોય? સદાય હોય. અસ્તિત્વ ગુણ શું શીખડાવે છે? એની હયાતી સદાય હોય. પછી એ હયાતીમાં શું હોય છે? હંમેશા પ્રયોજનભૂત ક્રિયા એટલે કે પર્યાય હોય છે. અસ્તિત્વ ગુણ એને હયાતીને શીખડાવે છે. અને વસ્તુત્વ ગુણ એમાં શું કહે છે? કે એ હયાતી કેવી હોય છે? કે પર્યાય સહિત જ હોય છે. કોઈ કાળે એવું ન બને કે અસ્તિત્વ છે પણ એની પર્યાય ન હોય, એવું બનતું નથી. તો વસ્તુત્વ ગુણને કારણે જે આત્માનું કે છે દ્રવ્યનું અસ્તિત્વ છે એની અંદર કોઈ ને કોઈ પ્રયોજનભૂત ક્રિયા તો હોય હોય ને હોય. જ્ઞાન ગુણ છે તો તેની મતિ શ્રુત અવધિ મન કે કેવળ કોઈ ને કોઈ પર્યાય હોય છે. દર્શન ગુણ છે તો ચક્ષુ અચક્ષુ અવધિ કેવળ દર્શન કોઈ ને કોઈ પર્યાય હોય છે. ખાલી હયાતી અસ્તિત્વ ગુણ દેખાડે છે. પર્યાયની હયાતી વસ્તુત્વ ગુણ દેખાડે છે કે જે શક્તિના કારણે દ્રવ્યમાં અર્થક્રિયા એટલે પ્રયોજનભૂત ક્રિયા હોય તે વસ્તુત્વ ગુણ કહેવામાં આવે. જેમ કે આત્માની અર્થક્રિયા જાણવું વગેરે. આત્માનું પ્રયોજનભૂત કાર્ય શું છે? જાણવું. શ્રદ્ધાથી કહીએ તો ઓળખાણ કરવી. ચારિત્રની અપેક્ષાએ સ્થિરતા. તો એ અર્થક્રિયા હંમેશા હોય હોય ને હોય. આત્માનું અસ્તિત્વ ખાલી એમટી નથી અથવા વેક્યુમ નથી કે ખાલી અસ્તિત્વ છે પણ એમાં બીજું કાંઈ નથી. સમયે સમયે કોઈ ને કોઈ પર્યાય હોય જ છે તે વસ્તુત્વ ગુણ શીખડાવે છે. અને એટલા માટે વસ્તુત્વ ગુણ ઉપરથી પદાર્થને આપણે શું કહીએ છીએ? વસ્તુ કહીએ છીએ. અસ્તિત્વ ગુણથી પદાર્થને આપણે શું કહીએ છીએ? સત કહીએ છીએ. અને વસ્તુત્વ ગુણથી પદાર્થને આપણે શું કહીએ છીએ? વસ્તુ કહીએ છીએ. આનાથી આપણું કામ કેટલું જલ્દી થાય છે કે મારે આત્મા તો હયાતી છે, ક્યાંય આત્મા ગોતવા જવો કે બનાવવો નથી. એવી જ રીતે મારે સમ્યક દર્શનની પર્યાય જોતી હોય તો પર્યાય તો થવી જોઈએ કે નહીં? એમાં તો કે પર્યાય પણ હોય જ છે. દરેક સમયે એની પર્યાય હોય છે. પ્રશ્ન 101. સિદ્ધ ભગવાન કેવા થઈ ગયા છે? હવે કૃત્ય કૃત્ય થઈ ગયા તો હવે એમને કઈ કાર્ય કરવાનું હોતું નથી. બરોબર છે? કેમ જવાબ જોયા વગર જવાબ? પ્રશ્ન જવાબ જોયા વગર અપાય કે નહીં? સિદ્ધ ભગવાનને હવે કાર્ય હોય કે ન હોય? તો કૃત્ય કૃત્ય થયા કે નથી થયા? કૃતકૃત્યનો અર્થ, કૃતકૃત્યનો અર્થ ખબર નહીં હોય ને? જેને પોતાનું સંપૂર્ણ એમ એચીવ થઈ ગયું છે એને કૃત્ય. હવે એને શું કામ કરવાનું? શું સહજ? કૃત્ય કૃત્ય થઈ ગયા પણ એ કૃત્ય કૃત્યપણાને ટકાવવી પણ એક કાર્ય છે. કેવળ જ્ઞાનની સિદ્ધ દશાની પર્યાય થઈ એ પણ પર્યાય ટકે એ પણ એનું એક કાર્ય છે. કૃત્ય કૃત્ય થઈ ગયા કેતા હવે એમાં પ્યોરિટી કોઈ નવી નથી કરવાની. નવી શુદ્ધતા હવે કોઈ વધારણ થાય કે નહીં? સિદ્ધ દશાથી આગળ ન થાય, એનાથી આગળ શુદ્ધતા ન હોય તો કે ના. સિદ્ધ દશા પછી કોઈ નવી શુદ્ધતા નથી, માટે એને કૃત્ય કૃત્ય. પણ કાર્ય પર્યાય તો સિદ્ધ દશામાં પણ કેમ ખબર પડી? સિદ્ધ દશામાં પર્યાય થાય છે. ફરીથી હું આ જવા દે. હું જે પ્રશ્ન પૂછી એમાંથી સિદ્ધ દશામાં પણ પર્યાય હોય એમ કેમ ખબર પડે? પ્રશ્નમાં જેમ પૂછે સિદ્ધ દશા, તો દશા એ પોતે તો પર્યાય થઈ ગયા. હવે એમાં બીજે જવાબ ક્યાં ગોતવા જાવ? જવાબ જ પ્રશ્નમાં જ જવાબ છે. પ્રશ્ન શું પૂછાય છે કે સિદ્ધ દશામાં પર્યાય હો કે નહીં, પણ સિદ્ધ દશા જ પ્રશ્ન જ. સિદ્ધ દશા તો સિદ્ધની પર્યાય તો નક્કી થાય જ છે, તો સિદ્ધ દશામાં પણ પર્યાય હોય છે. કારણ કે તેમનામાં વસ્તુત્વ ગુણના કારણે દરેક ગુણનું પ્રયોજનભૂત કાર્ય એટલે કે નિર્મળ સ્વભાવરૂપ પ્રેણમન સમયે સમયે થઈ રહ્યું છે. સિદ્ધ દશામાં કે કોઈ પણ દ્રવ્યમાં વસ્તુત્વ ગુણને કારણે દરેક ગુણનું પ્રયોજનભૂત કાર્ય તો સમયે સમય હોય હોય ને. સિદ્ધ દશામાં જો પર્યાય ન હોય તો આનંદની પર્યાય ન હોય તો સુખ ભોગવશે કોણ? આપણું પ્રયોજન તો શું છે? આનંદનું છે. સિદ્ધ દશા તો પ્રાપ્ત કરી અને આનંદ જ ન રહેતો હોય તો આપણું પ્રયોજન તો સિદ્ધ થતું નથી. માટે દરેક ગુણનું કાર્ય સમયે સમયે થાય છે. તે વસ્તુત્વ ગુણને કારણે દ્રવ્યની અંદર રહેલા અનંત અનંત ગુણનું સમયે સમયે કાર્ય હોય છે. એને પર્યાય કહો, અવસ્થા કહો, હાલત કહો, દશા કહો, પરિણતિ કહો, પર્યાય કહો, ક્રિયા કહો, ઘણા નામથી જે કહેવું હોય કહી શકો છો. તે સમયે સમય થઈ રહ્યું છે. 102મો પ્રશ્ન, દ્રવ્યનું વસ્તુ એવું નામ સાથી છે, શા માટે આપવામાં આવ્યું? કે વસ્તુત્વ ગુણની મુખ્યતાથી દ્રવ્યને વસ્તુ કહેવામાં આવે છે. અને બીજું શું છે? જેમાં ગુણ પર્યાય વસે છે તેને વસ્તુ કહેવામાં આવે છે. વસ્તુ ઉપરથી એક શબ્દ બીજો આવડે, વાસ્તુ. આપણે કહીએ ને વાસ્તુ, વાસ્તુ એટલે શું? વસવું. તો આ દ્રવ્ય એ શું છે? વસ્તુ છે. કારણ કે એની અંદર કઈક વસેલું છે. આપણે વાસ્તુ શેમાં લઈએ? ઓપન પ્લોટમાં લઈએ, ઘરમાં લઈએ? વાસ્તુ કઈક રહેવા માટેનું સ્થાન હોય છે તો એનું વાસ્તુ લેવામાં આવે છે. એમ દ્રવ્ય છે એ વસ્તુ છે. શા માટે વસ્તુ છે? કે એની અંદર કઈક રહેલું છે, વસેલું છે. શું વસેલું છે? કે એના ગુણ અને એના પર્યાય તેમાં વસેલા હોવાથી દ્રવ્યને આપણે વસ્તુ કહેવામાં આવે છે. અથવા તો વસ્તુત્વ ગુણને કારણે પણ દ્રવ્યને વસ્તુ આપણે કહીએ છીએ. જેમાં સામાન્ય વિશેષ સ્વભાવ હોય તેને વસ્તુ કહેવામાં આવે છે. સામાન્ય વિશેષ સ્વભાવ એટલે શું? સામાન્ય વિશેષનો અર્થ આવડે? સામાન્ય વિશેષ કેટલા અર્થમાં વપરાય છે? નહી, એનો અર્થ સામાન્ય વિશેષનો અર્થ એટલે જેમ દરેક દ્રવ્યમાં ગુણ હોય તેને સામાન્ય ગુણ કે, અને પોતપોતાના દ્રવ્યમાં હોય તો તેને વિશેષ કહે. એવી રીતે જ્ઞાનને વિશેષ કહેવામાં આવે, દર્શનને સામાન્ય. શા માટે? કારણ કે દર્શન થી ભેદ પાડીને દેખતું નથી. દર્શન ભેદ પાડ્યા વગર દેખે છે, માટે તેને આપણે સામાન્ય કહે છે. અને જ્ઞાન કેવું છે? ભેદ પાડે છે, માટે તેને આપણે વિશેષ કહીએ છીએ. એવી જ રીતે દ્રવ્ય ગુણને સામાન્ય કહેવાય છે અને પર્યાયને વિશેષ. કારણ કે પર્યાય બદલતી છે. વિશેષ એટલે નવું નવું, સામાન્ય એટલે તેનું તે કોન્સ્ટન્ટ. જે દ્રવ્ય અને ગુણ કેવા છે, ગમે તેવી પર્યાય હોય એક કોન્સ્ટન્ટ રહે છે, માટે તેને સામાન્ય કહે છે. એટલે અલગ અલગ રીતે વપરાય છે. સામાન્ય વિશેષ શબ્દ એક જ છે, પણ જુદા જુદા અર્થમાં વપરાય છે. આવું શું કામ કર્યું હશે? ગોટાળો એટલે થાય ને, દરેકને માટે જુદા. કે ભાઈ શું થાય, શબ્દો તો કેવા છે? લિમિટેડ છે, અને ભાવો તો અનંત છે. માટે એક શબ્દ દ્વારા અનેક ભાવો કહેવા પડે છે. તો અહીંયા આપણને સામાન્ય વિશેષ સ્વભાવ એટલે કે દ્રવ્ય ગુણ રૂપનો સ્વભાવ પણ છે, અને વિશેષ એટલે પર્યાય રૂપનો પણ સ્વભાવ છે. વસ્તુની અંદર, દ્રવ્યની અંદર સામાન્ય અને વિશેષ. સામાન્ય કહેતા દ્રવ્ય ગુણરૂપ નિત્ય ટકવા રૂપનો સ્વભાવ પણ છે, અને પર્યાય રૂપ વિશેષ સ્વભાવ હોય તેને વસ્તુ કહેવામાં આવે છે. દરેક દ્રવ્ય પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે, તેથી તેને વસ્તુ કહેવામાં આવે છે. જો આ એક શીખવાનું છે કે દરેક વસ્તુ શું કામ કરે છે. દરેક પદાર્થ, દરેક દ્રવ્ય કેવું કામ કરે છે? પોતાનું પ્રયોજનભૂત. તો જીવનું પ્રયોજનભૂત કાર્ય શું છે? કે પરદેવનું કરવું, પરદેવનું હેરાફેરી કરવું, પરદેવનું કરતા એ જ નથી. પૂદલ સ્વસરસ ગંધવર્ણ ઈ એનું પ્રયોજન. ઈ જે પૂદલ ગંધવર્ણ કાર્ય છે કોણ કરે? પૂદલ કરે. અને મારું પ્રયોજન જાણવું. ક્યારે જાણવું? સદાય જાણવું. એટલે હું પરદ્રવ્યનો કરતા નથી કહી શકે કે મારી લિમિટ મર્યાદા કેટલી છે કે હું આનું પ્રયોજનભૂત કાર્ય કરું. હું જાણું, હું શ્રદ્ધા કરું, ચારિત્ર કરું, પછી એમાં અજ્ઞાન ભાવે રાગ મર્યાદા છે. પણ એનાથી આગળ હું ક્યારે પણ પરદ્રવ્યનું કરવું શક્ય જ નથી. કારણ કે મારા એવી શક્તિ જ નથી કે છે જ નહીં. કારણ કે મારું કાર્ય તો પ્રયોજનભૂત એ મારું કામ છે. જેમ આંખનું સાંભળવું કે ચાખવાનું, દરેક સેન્સ પોતાનું કરે છે ને. કે આંખથી સાંભળવું કહીએ આપણે, થાય છે ને કામ. આંખથી આપણે જોઈએ ને સાંભળે. જેમ ઇન્દ્રિયો પોતપોતાનું કરે છે, દરેક દ્રવ્ય પોતપોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. શરીરને સાચવવું કરવું કે એવું બધું કાંઈ, તો આત્મા પછી શું થઈ જશે ને? નવરો થઈ જશે. સાવ શરીર કોણ છે? કયું દ્રવ્ય છે શરીર? એનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. શરીરને ઠંડુ રહેવું કે શરીરને કાળું પીવું ગમે તેવું થવું, ઈ સ્પર્શા હોય ને બે નું હોય સામ સામે. દરેક દ્રવ્ય આપણે વસ્તુત્વ ગુણથી શું નિયમ શીખે છે? દરેક દ્રવ્ય, કારણ કે વસ્તુત્વ ગુણ કેટલા દ્રવ્યમાં છે, તો દરેક દ્રવ્ય શું કામ કરે છે? પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. એનો અર્થ શું? કે પોતામાં જેવો ગુણ છે તેવું કાર્ય કરે છે. તો જીવ પૂતગલનું ન કરે અને પૂતગલ તે જીવનું ન કરે. એટલે હવે આપણે કોની આશા રાખીને બેસવું છે? જેમ કોઈ હોય ભાઈ, નોકર દરરોજ આવતો ને કરી જતો હોય, પણ જે દી ન આવવાનો હોય ખબર પડે, પછી હવે કોની રાહ જોઈશ? કરતો હશે ને, કરે જ છે. આપણે કેદી જાણવાનું કામ બંધ કરીએ? કરતો હશે ને, કરે જ છે. ભૂતગલ પણ એનું જ કામ. કે આપણે ધ્યાન નહીં રાખે શરીર નહીં સરખું રહે. આત્મા શરીરની ક્રિયા શું? બહારની પણ ઘણી ક્રિયા જાણે છે આત્માનું. કારણ કે આત્મામાં જ્ઞાન ગુણ છે. જ્ઞાન ગુણ હોવાથી એનું પ્રયોજનભૂત કાર્ય શું છે? જાણવું. કોને જાણવું? બધાને જાણવું. ના, હિત કોને કરવું? દુઃખી હોય તેને હિત કરવાનું હોય ને. સુખી કોને થવું હોય? શરીર દુઃખી એ તો જડ છે. જડ છે એને કોઈ સુખ દુઃખ નું ફિલિંગ જ નથી હોતું ને. આ તો જડ છે ને. અને જડ શરીરને સુખ શું ને દુઃખ શું? દુઃખ કોને છે? જો આને હોય દુઃખ હોત તો મને એમ લાગે છે મરદાને બાળો ત્યારે બિચારી ચીસ પાડતું હશે ને. ડેડ બોડ શું કરે છે? દુઃખ આત્માને છે. કારણ કે સુખ દુઃખ શરીરના કરતાપણાથી નથી. એ તો અહીંયા જુદું પાડું છે વસ્તુત્વ ગુણને. જે પોતાના અજ્ઞાનતાથી દુઃખી થાય છે અને પોતાના સમ્યક જ્ઞાનથી સુખી થાય છે. પૂતગલનું એમાં કોઈ ઇન્ટરફિયર, એમાં એનું કોઈ વચ્ચે આવતું જ નથી. હા, ઉલટાનું શરીરનું લખ કરીને દુઃખી થાય છે. જગતના પદાર્થો આપણને શેમાં નિમિત્ત બનશે? સુખમાં. ઉલટાનું દુઃખમાં, રાગમાં નિમિત્ત બને. શરીર સાથે સુખનો કેટલો સંબંધ છે? કોઈ સંબંધ નથી, બે વિરુદ્ધ જ છે. ગરમીને માટે બરફની કેટલી જરૂર પડે? એનું શું લિંક છે ગરમી અને બરફનું? એમ અહીંયા આત્માનું સુખ અને શરીર બે કેવા છે? જુદા છે. શરીર શરીરનું પ્રયોજનભૂત કાર્ય કરે છે, આત્મા પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. દરેક દ્રવ્ય પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. જગતમાં અનંતા દ્રવ્યો એક ને બીજા આપણે 36 પાના ઉપર વસ્તુત્વ ગુણની વ્યાખ્યા ચાલતી હતી કે વસ્તુત્વ ગુણ આપણને શું શીખડાવે છે કે દરેક વસ્તુ, દરેક પદાર્થ, દરેક દ્રવ્ય શું કરે છે? પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે જ છે, હંમેશા કરે છે. એનો અર્થ શું થયો કે જીવ ક્યારે પણ શરીરનું કામ ન કરે અને શરીર ક્યારે જીવનું કામ ન કરે, કારણ કે એનું એ કાર્ય જ કરી શકતો નથી. જીવ પોતાનો જેવો સ્વભાવ છે, જેવા પોતાના ગુણો છે, તેટલું જ કરી શકે એટલી એની મર્યાદા છે. પોતાના ગુણને છોડીને બીજું કાર્ય કરી શકે એવું ક્યારેય બનતું નથી. માટે દરેક પોત પોતાનું પ્રયોજનભૂત. તો આપણા ભાગે, આત્માના ભાગે શું કામ છે? પ્રયોજનભૂત. મારો જ્ઞાન સ્વભાવ હોવાથી જાણું. સેને જાણું? સારા કે ખરાબને? કોને જાણું? સારા કે ખરાબને? તો જગતમાં કેવું છે? સારું છે કે ખરાબ છે? જગતમાં છે એવું બને, સારું બને છે કે ખરાબ બને છે? બે બને છે. જગતમાં કોઈ સારું પણ નથી ને કોઈ ખરાબ. જો સારું ખરાબ લેશું તો જ્ઞેયપણું નહીં આવે. જો સારું માનશું તો એને પ્રગટ કરવા ઉપાદેય માનશું, ખરાબ માનશું તો તેને તો તમે એને જ્ઞાન નહીં કરી શકો. જગત આખું મારા માટે કેવું છે? જ્ઞેય છે અને મારામાં જ્ઞાન છે. પછી તો જગત મારું જ્ઞેય ને હું જ્ઞાન છે એવા ભેદમાં પણ રોકાવું. પણ પેલા અહીંયા સુધી તો આવે. હું એનો કરતા નથી પણ જાણનાર છું એટલો તો સ્વીકાર કરે. પણ હજી કરતા બુદ્ધિ પણ એટલી છૂટતી નથી. પોતાને જ્યાં જેટલી પ્રકરણની મર્યાદા હોય ત્યાં સુધી વિચારીએ કે અત્યારના આપણે જગતને કેવા પણ માનીએ છીએ, સારા ખરાબ પણ. તો જ્યાં સારું પણ દેખાય ત્યાં રાગ થાય છે, ખરાબ પણ દેખાય ત્યાં દ્વેષ થાય. તો હવે શું કરવું છે કે રાગ દ્વેષ કરવા એ મારું પ્રયોજનભૂત કાર્ય નથી. વસ્તુત્વ ગુણ મને ન શીખડાવતું. વસ્તુત્વ ગુણ શું શીખડાવે છે મને? કે તારું જે પ્રયોજનભૂત કાર્ય છે એટલું જ તારે કરવાનું. વગારે વધારે કામ કરે એને શું કરે છે? અજ્ઞાનતા ને દુઃખ લાગે. ડોટ ડાયોજન કહે ને, વધારે તારી લિમિટની બહાર કામ કરે છે. જે રીતે ઓલું હોય છે ને લક્ષ્મણ રેખા, લક્ષ્મણ રેખા તો ખબર છે ને, લક્ષ્મણ રેખાની બહાર ગયા સીતાજી તો શું આપણી આપણી લક્ષ્મણ રેખા છે કે હું મારું પ્રયોજનભૂત કાર્ય કરું એ મારી શું છે? મારી લક્ષ્મણ રેખા બાઉન્ડરી છે. એનાથી જો હું બહાર ગયો તો દુઃખી થવાનો છું. તો મારે મારું જાણવા પૂરતું. તો વસ્તુત્વ ગુણ એ શીખડાવે છે કે હું મારું પ્રયોજનભૂત કાર્ય કરું, પૂતગલ પણ એનું પ્રયોજનભૂત કાર્ય કરે. દરેક પદાર્થ અસ્થિ ધરાવે છે અને અસ્થિ ઉપરાંત તેમાં પોતાનું પ્રયોજનભૂત કાર્ય થઈ રહ્યું છે. તો આપણે રસ ચાખીએ છીએ, ગળ્યો, ઠંડો, ઉનો, એ કોણ ચાખે છે? કોણ ચાખે છે? કોઈ નથી ચાખતો. આપણે કેમ પૂછીએ તો ખરા રસોઈ ચાખી કે નહીં? તો કોણ ચાખે છે? જીવ ચાખે, પૂતગલ ચાખે? જીવ ચાખે, જીભ અને પૂતગલ શું કરે? ખરેખર તો ચાખવું એ શબ્દ જ ખોટું છે. જીવ ચાખવું એટલે શું? રસ દૂર હતો, અહીંયા નજીક આવ્યો, એનું જ્ઞાન થઈ રહ્યું છે. બાકી ચાખવું કેવો કોઈ એ તો પછી આપણે વ્યવહારમાં કરીએ છીએ. ખરેખર કેવો રસ છે તેનું જ્ઞાન થાય છે. જ્ઞાન થવું તે મારું કામ છે, રસ થવો એ પૂતગલનું કાર્ય. ખાટો મીઠો તીખો ગેળો જે કોઈ સ્વાચી કોનું પ્રયોજન ભૂતકાર્ય છે પૂતગલનું કેવો રસ છે તે જ્ઞાન કરવું તે મારું પ્રયોજન કાર વચ્ચે રાગ દ્વેષ વધારાના ઉત્પન્ન કરે છે તો એ દુઃખી થાય છે પૂતગલ પૂતગલનું કામ કરે છે સ્પર્શ રસ ગંધ વર્ણ રૂપે એનું પ્રયોજન ભૂતકાર્ય જીવ પોતે જ્ઞાન કરે જાણવું તે એનું કામ છે બસ ત્યાં સુધી ચાલે તો વાંધો નથી પણ એ જ્ઞાનને છોડીને આ સારું ખરાબમાં જો ગયો તો તે દુઃખી થાય છે તો પૂતગલને પૂતગલનું કામ કરવા દો હું મારું પ્રયોજન ભૂતકાર્ય કરું તો જગતમાં ક્યાંય દુઃખ રહેવાનું નથી તો ચોથું બોલ આમાં આપણને દેખાડ્યું કે દરેક દ્રવ્ય પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે તેથી તેને વસ્તુ કહે છે વસ્તુ એવું નામ પણ એમ બતાવે છે કે દરેક દ્રવ્યના ગુણ પર્યાય પોતપોતાના દ્રવ્યમાં જ વસે છે મારી કેવળ નામની પર્યાય ક્યાં વસે છે ભગવાન પાસે ગુરુ પાસે મારે મારી સુખની પર્યાય કોની પાસેથી માગવા જ આવી છે કેમ ભાઈ તારી સુખની પર્યાય કોઈ લઈ ગયું છે આંચકીને કે એની પાસે લેવા જવું જ તારે અને કોઈ શું એના સુખની પર્યાય તને આપી દેશે તો એનું સુખ ઓછું નહીં થઈ જાય તારું સુખ જો વસ્તુત્વ ગુણ શું શીખડાવે છે કે મારી સુખની પર્યાય મારી જ્ઞાનની પર્યાય મારે જે કઈ પણતી મારી જોઈએ છે બધી મારામાં જ રહેલી છે મારામાં જ વસેલી છે મારે બીજે ક્યાંય ગોતવા મેળવવા જવું નથી ભિખારી પણ હવે છોડી દેજે એક છ સામાન્ય ગુણ પણ શીખે તો પણ એમાંથી ઘણું શીખવાનું મળે છે કે તારામાં શું ખામી છે તારામાં જ બધું વસેલું રહેલું છે છે પોતામાં ને ગોતે ગુજરાતીમાં જેને કે ને બરોબર ને એવું કોણ કરે છે ક્યારે કરીએ છીએ હંમેશા આવું અજ્ઞાન કરીએ છીએ પોતે સુખનો ભંડાર આત્મા અને પોતે એક સરસ વાત આવે છે દ્રષ્ટાંતિ પણ સમ્યક જ્ઞાન દીપિકા એ રીતે વાંચવા જેવી છે એમાં સરસ દ્રષ્ટાંતો ઘણા ઘણા આપ્યા છે તત્વજ્ઞાનની સાથે એક વ્યક્તિ એક ગુરુ પાસે ગયો એને કીધું કે મને મારે સુખ જોવે છે મારે આત્માનું જ્ઞાન કરવું સુખ જોવે છે તો એમણે શું કીધું કે આ દરિયામાં માછલી છે એની પાસે જા ઓલા નવા લાગે આપની જેવા મોટા પુરુષ પાસેને બદલે મને અહીંયા મોશ માછલી પાસે જાય છે દ્રષ્ટાંત આ તો સમજવાનું છે તો માછલીને કહે છે કે મને અહીંયા મોકલો છે મારે તો સુખ જોવે છે આત્માનું જ્ઞાન મેળવવું છે તો મને આપજો તેણે શું કીધું હું પછી આપીશ પેલા મારું એક કામ કરો શું કામ તો કે મને બહુ તરસ લાગી છે એક જરા પાણી થોડુંક લાવી દો માછલી શું કહે છે તો શું ઉત્તર આપ્યો એમણે પાણી શું માગો છો આ પાણીના સમુદ્રમાં તો તમે તો માછલી શું કહે છે તમે શું કરો છો તમે તો જ્ઞાન સમુદ્રમાં રહો છો ને હજી જ્ઞાન માગવા આવ્યા છો જેમ માછલીને કહે છે કે તું તો પાણીના સમુદ્રમાં જ રહે છે એમ આપણે પણ જ્ઞાન સમુદ્રમાં જ રહીએ છીએ ખરેખર આપણને આપણો વિશ્વાસ નથી વાત છતે નાણે ભિખારી છીએ ખરેખર વાત શા માટે અટકી છે આપણને આપણી શક્તિ સામર્થ્યનો વિશ્વાસ નથી જે વખતે એનો વિશ્વાસ આવ્યો તે રીતે એનું કાર્ય સફળ થયા વગર રહેતો નથી એટલા માટે જ્ઞાનીની વાણીમાં ગુરુદેવસિંહની વાણીમાં ક્યારે પણ સમજ્યું સ્વભાવ સ્વભાવ ઉપર ઘણું જોર આવે છે સ્વભાવને મહિમા કરવા માટે કેટલા કેટલા ઉપમા વાળા શબ્દો વાપરે છે ગુરુદેવસિંહ શા માટે સ્વભાવની એકવાર મહિમા અને પૂજ્ય બેનસિંહના વચનામૃતમાં પણ બોલ છે ને સ્વભાવનું શું છે બોલ સ્વભાવની વાત સાંભળતા સોસળવટ કાળજે ઘા પડી જાય કોઈ દી વાત સાંભળી સોસળવટ કાળજે ઘા એટલે શું નહી કોઈ આંચકો નહી સીધું કોઈ ગાળ દીધી હોય તો કેવી એની ઇફેક્ટ પડે છે લાલ પીળો કેવો થઈ જાય છે સોસરવડ કાળજી એટલે અંદરમાં એવી બેસી જાય ઘણા વર્ષો સુધી ના ભૂલે જેમ કોઈ નજર સામે કંઈક એવો બનાવ બન્યો હોય તેનો શોક ઇમ્પેક્ટ કેવો લાગતો હોય છે, ઘણીવાર સપનામાં પણ ભડકીને જાગે છે કે નહીં, એમ સ્વભાવની વાત સાંભળતા શું થવું જોઈએ? સોસર વડ કાળજે ઘા પડવો જોઈએ. અહીંયા તો શું થાય છે, ક્યાં સુધી પહોંચે છે? એક્ઝિટ થાય છે કે અંદર જવાય ન દેતો, અહીંથી જ બહાર કાઢે છે. એટલું થવું જોઈએ. એને રોમે રોમમાં એને સ્વભાવ પ્રાપ્ત થયા વગર ચેન ન પડે એટલું એને અંદરમાં થવું જોઈએ. તો એ સ્વભાવની મહિમા એને ખરેખર લાવવું જોઈએ કે હું આત્મા એટલે શું. આત્મા એટલે શું? કોઈ એક સામાન્ય પદાર્થ છે કે જે અનંત ગુણને પર્યાયથી ભરેલો પરમાત્મા, કે જેના શરણમાં કોણ ગયું છે? સિદ્ધ પરમાત્માએ પણ જેનો આશ્રય લીધો છે, અરિયંત પરમાત્માએ જેનો આશ્રય લીધો છે, આચાર્ય ઉપાધ્યાય મુનિરાજ પણ જેના શરણમાં ગયા છે. આત્મા એટલે શું? એમ એની મહિમા આવવી જોઈએ. તો વસ્તુતો ગુણ એમ કહે છે કે તારી પાસે જ તારું બધું છે, વસેલું છે. તેથી જીવના ગુણ પર્યાય શરીરમાં કે પરદ્રવ્યમાં વસતા નથી, જેથી તારે એની પાસે મેળવવા ગોતવા જવું પડે. દરેક જીવના ગુણ પર્યાય તે જીવમાં જ વસે છે. મારે પૂતગલ પાસે તો જવું નથી, મારે બીજા જીવ પાસે પણ જવાનું નથી. પૂતગલમાં તો મારા ગુણ નથી, મારા ગુણ દેવ પાસે કે ગુરુ પાસે પણ નથી. તેથી જીવને બીજા કોઈ દ્રવ્યનું આલંબન ખરેખર લેવું પડે તે સંભવતું જ નથી. સુખી થવા માટે મારે કોઈનું અવલંબન, કોઈનો ટેકો, સહાય, હેલ્પ, મદદ લેવી પડે એવું ક્યારેય છે ને. હવે આવો સ્વતંત્રતાનો માર્ગ એને હવે આનાથી વધારે શું જોવે? બીજામાં તો શું હોય છે, અમારી ભક્તિ કરો, નાતે કરો, પછી અમને સંતોષ થશું, આશીર્વાદ હશું, ત્યારે તમારો વારો લાગશે. ભક્તિ કરવાથી ગેરંટી નહીં, વેન વી વિલ વિસ ત્યારે તમારો ઉદ્ધાર કરશું. અહીંયા તો કહે છે તારે કોઈની રાહ જોવાની નથી, બીજા પૂતગલ પાસે તો નહીં, બીજા જીવ પાસે પણ તારું સુખ પડ્યું નથી. સ્વતંત્રપણે તું તારો ધર્મ કરી શકે છે. દરેક દ્રવ્ય પોતામાં પરિપૂર્ણ છે, આ વસ્તુતો ગુણ આપણને શીખડાવે છે. હવે ત્રીજો ગુણ દ્રવ્યત્વ. કોઈ કદાચ ગુજરાતી ભણ્યું હોય, ગુજરાતીમાં કેમિસ્ટ્રીને શું કે નહીં, કોઈ આ બધું થોડું રસાયણ, રસાયણ શાસ્ત્ર કે ને, એમાં આ દ્રવ્યત્વ એટલે શું? રસાયણ શાસ્ત્રમાં દ્રવ્યત્વ એટલે દ્રવવું. દ્રવ્ય એટલે શું? લિક્વિડ પણ, જેને આપણે લિક્વિડ કહે ને, પ્રવાહી પણ. દ્રવ્યત્વ એટલે પ્રવાહી પણ. પ્રવાહી હોય શું છે, મૂકી દો તો ફેલાય છે ને, ફેરફાર થાય છે ને, એમ દ્રવ્યત્વ એટલે શું છે? દ્રવ્ય પણમે છે, ફેલાય છે. દ્રવ્યત્વ, દ્રવ્યત્વ એટલે પણમન. દરેક દ્રવ્યની અંદર પણમન થાય છે નિરંતર. પેલો અસ્તિત્વ ગુણ શું આપણને શીખડાવ્યું? હોવાપણું. પછી વસ્તુત્વ ગુણ શું શીખડાવે છે? કે એ હોવાપણું પર્યાય, ગુણ પર્યાય સહિત છે. હોવાપણું તો છે, પણ હોવાપણું કેવું છે? ખાલી છે. કે હોવાપણું ગુણ અને પર્યાયથી સહિત. અહીંયા પર્યાયની વધારે મુખ્યતા, કે કોઈને કોઈ પ્રયોજનભૂત ક્રિયા હોય છે. હવે ત્રીજો દ્રવ્યતા ગુણ શું શીખડાવે છે? કે જે તારી પર્યાય છે કેવી છે? પરિણમે છે. ક્યારે પરિણમે છે? 24 કલાકમાં કેટલી વાર? હર સમયે બદલે છે. તો એ દ્રવ્યત્વ એટલે દ્રવવું, પરણવું, ફેલાવવું, એની વ્યાખ્યા કરે છે. દ્રવ્યત્વ ગુણ કોને કહે છે? જે શક્તિના કારણે દ્રવ્યની અવસ્થા નિરંતર બદલતી રહે તેને દ્રવ્યત્વ ગુણ કહેવામાં આવે છે. અસ્તિત્વ છે, વસ્તુત્વ ગુણને કારણે પર્યાય છે, અને દ્રવ્યત્વ ગુણને કારણે એ પર્યાય પરિણમા કરે છે. એનાથી શું ફાયદો આપણને? પર્યાય બેડલા કરે એનાથી શું ફાયદો? કે જો પર્યાય બદલતી ન હોત તો આ અજ્ઞાનમાંથી જ્ઞાન કરવું છે પ્રશ્ન જ ન રહે. પર્યાય જો ન થતી હોત તો જ્ઞાન ન થાત, અને પર્યાય બદલતી ન હોત તો અજ્ઞાન ટાળીને જ્ઞાન કરવું, દુઃખ ટાળીને સુખ કરવું એ પ્રશ્ન જ ન રે. અને પાછી પર્યાય કેટલા વર્ષે બદલતી હોત તો રાહ જોવી પડત, પણ પર્યાય ક્યારે બદલે છે? તો દુઃખ માંથી સુખ કરવા માટે કેટલો સમય જોવે? તો સંસાર કેટલા સમયનો છે? અનંત સમયનો કે એક સમયનો? ફરીથી સંસાર કેટલા સમયનો છે? સંસાર એક સમયનો જ છે. વ્યવહારથી એટલે કે પ્રવાહથી જોઈએ તો અનાદિનો છે, અનંત કાળનો. કારણ કે એ પ્રવાહમાં ક્યારે એવું બન્યું નથી કે સંસારની પર્યાય ન હોય ને મોક્ષની પર્યાય. તો પ્રવાહ અપેક્ષા એ જેમ નદીમાં આપણે કહીએ કે પાણી એનું ઈ છે, આજ જોઈએ થેમ્સ નદી અને કાલે જોઈએ તો એનું ઈ પાણી છે. પણ પાણીના ફ્લોની અપેક્ષા એ તો કે ભાઈ પાણી છે, સુકાણી નથી. બે પાંચ વર્ષે જોવા ગયા હોય સોનગઢ, જોયો કે ભાઈ નદીની બધું એનું ઈ છે કે પાણી તો કેટલું ચાલ્યું ગયું, પણ પાણી એનું છે. એનો કહેવાનો હેતુ શું છે કે પાણી કોઈ દી નહોતું એવું નથી. એમ અનાદિનો સંસાર છે એમ કહેવાનો હેતુ શું છે કે ક્યારે પણ સંસારની પર્યાય નહોતી એમ નહોતી. બાકી સંસાર કેટલા સમયનો છે? આટલું સહેલો છે? એક સમયની પર્યાયને ટાળી ન શકે? છતાં આ બહુ કામ સહેલું કરી નાખ્યું. એવું જ સહેલું જ છે આ સંસાર. અને ખરેખર વિચાર કરીએ આપણે સંસારને ટાળીએ પણ છે, વ્યય નથી કરતા. આ સમયની સંસાર પર્યાયનો વ્યય નથી થતા. હવે આનાથી સહેલું શું જોવે? તો વ્યય પણ થાય છે, પણ શું થાય? બીજા સમય પાછી નવી પર્યાય સંસારની જ ઉત્પન્ન કરે છે. બાકી જો સમ્યક દર્શનની કર તો ઓલી પર્યાય પાછી ઉત્પન્ન પણ શું થાય? આ જીવને કેવી પડી છે? કુટે એવું પડી છે અનાદિની. ગુરુદેવજી સરસ એક ફરીથી એનો દ્રષ્ટાંત સમજવા જો, કદાચ ઘણા સાંભળ્યું હશે, હકીકત બનેલી છે. એટલે ગુરુદેવજી નાનપણમાં જયારે સ્કૂલમાં ભણતા ત્યારે એમને એક મિત્ર હતો. શું નામ હતું એનું? સુંદર રૂપા. પોતાનું નામ પાછું કેવું? સુંદર. ફાધરનું નામ રૂપા અને એનું ભાવસાર હતું. એને શું ટેવ? નાકમાંથી કચરો કાઢે. હસવું આવશે ને આપણને? કોણ કરે છે? કદાચ એનાથી વધારે ખરાબ. નાકમાંથી ગુંગો, જેને કે ગુજરાતીમાં, મેલ તો કાઢે એટલાથી સંતોષ ન થાય, પણ શું કરે? દાંત બે દાંત વચ્ચે દબાવે એટલાથી પણ હજી સંતોષ શું કરે? જીભ અડાડે, ટેસ્ટ લે, આવું ખરાબ કરે. ફરીથી કોઈની ગુરદેન નજર થાય તેને કે આ શું કરે છે, કાઢી નાખે. ફરીથી થોડું થાય, સમય જાય, પાછો શું થાય? ટેવ એવી પડે. એમ આ જીવને ખરેખર વિચાર કરીએ કે આ શું છે? પુણ્ય પાપના ભાવ શું છે? મલિનતા છે. અપવિત્ર વસ્તુ જેમ નાકમાંથી કાઢેલો મેલ, એમ પુણ્ય પાપના ભાવ તો કરે છે, પાછું એમાં કેવું જોડાય છે? મિથ્યાત્વ એકત્વ પણ કરે છે. આ એને જીભ લગાડે છે. પુન પાપ તો કરે જ છે, પાછો એનો સ્વાદ લેવા જાય છે. આવી ટેવ એને આ જીવને પડી છે. ઓલી ટેવ તો કદાચ સુધરતી હશે, પણ આ પણ સુધારવા માટે એવો પ્રયત્ન એને કરવો. અરે ઓલો જેમ નામ સુંદર રૂપા, એમ આત્મા પણ સુંદર છે. અનંત આનંદનું જેનું રૂપ છે, સુંદર રૂપ છે એવો આત્મા આવી ખરાબ કુટેવ રાખે એને શોભતું નથી. તો ભાઈ ઈ સંસારની પર્યાય એક સમયની છે, પાછી વ્યય પણ થાય છે, પણ બીજે સમયે પાછો નવો સંસાર તો ઉભો કરે છે. જો પુરુષાર્થ કરીશ તો ટળતા વાર લાગશે નહીં. દ્રવ્ય ગુણ તો એટલા માટે આપણને એટલું હેલ્પ કરે છે કે પર્યાય નાશ થશે, તું ચિંતા ન કર. જે મિથ્યાત્વની, અજ્ઞાનની, સંસારની પર્યાય છે કેવી છે? સમય સમયે નાશ તો થાય છે. આપણે બધાય કસાઈને તો ટાળીએ જ છીએ. ટાળતા તો આવડે છે ને કસાઈને, પણ શું થાય છે? એક કસાઈને ઉત્પન્ન કરીને બીજો ટાળીએ છીએ. પણ હવે શું કરવી છે? અકસાય ભાવને ઉત્પન્ન કરીને, વિતરાગતાને ઉત્પન્ન કરીને કસાય ટાળવો છે. તો એવું ખરેખર દ્રવ્ય ગુણને કારણે નિરંતર પર્યાય બદલાયા કરે છે. 104મો પ્રશ્ન, દ્રવ્યનું દ્રવ્ય નામ શા કારણે છે? કે દ્રવ્યત્વ ગુણની મુખ્યતાથી. ત્રણ નામ આપ્યા, સત, વસ્તુ અને દ્રવ્ય. પદાર્થને ત્રણ નામથી ઓળખીએ છીએ. પદાર્થને અસ્તિત્વ ગુણની મુખ્યતાથી સત કહીએ છીએ, વસ્તુત્વ ગુણની મુખ્યતાથી વસ્તુ કહીએ છીએ અને દ્રવ્યત્વ ગુણની મુખ્યતાથી દ્રવ્ય કહીએ છીએ. 105મો પ્રશ્ન, કાળથી બધું બદલાય છે, પરિવર્તન થયા કરે છે, માટે બધું કાળને આધીન છે. બધું કાળને આધીન છે કે નહીં? બધો કાળ છે એટલે ચેન્જ થાય છે, તો બદલાય છે સેના કારણે? પોતાના દ્રવ્યત્વ ગુણને કારણે પર્યાય બદલાય છે. કોઈ કે મેં આની પર્યાય કરી, પણ પર્યાય કરીને પણ બદલાવી તો ખરી કે નહીં? કે ના, પર્યાય કરવા માટે પણ એનો વસ્તુત્વ ગુણ છે અને બદલાવા માટે દ્રવ્યત્વ ગુણ છે. તારો ક્યાંય ચાન્સ જ આવવાનો નથી. એની પર્યાય જે થાય છે એના માટે કયો ગુણ છે? વસ્તુત્વ ગુણ. એની પર્યાય બદલવા માટે એના પાસે દ્રવ્યત્વ ગુણ છે. તારી સહાયની ક્યાંય જરૂર નથી. તો કાળને આધીન બધું બદલાતું નથી. દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વ ગુણને કારણે એની પર્યાય બદલાય છે. કાળ દ્રવ્ય તો તેમાં નિમિત્ત છે. આ કાંઈ સમજતો નથી, મેં એને સમજાવ્યો. એની પરિણતિ તે બદલાવી, એનામાં જ્ઞાન ગુણ છે કે નહીં? તો સમજણ તે જ્ઞાન ગુણની પર્યાય છે અને દ્રવ્યત્વ ગુણને કારણે અણસમજણની પર્યાય ટળીને જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ છે. મેં એને સમજાવ્યો, મેં એને આમ કરાવ્યું, એ વાત ખોટી છે. દરેક દ્રવ્ય પૂર્ણ શક્તિથી હંમેશા આપણને શું થાય છે? કોનું આપણે કરવા જઈએ? કોનું કરવા જઈએ? એને અધૂરો માન્ય તો કરવા જઈએ. આપણે કોનું કર્તૃત્વ કોનું હોય આપણને? જેને ઈ પદાર્થને આપણે અધૂરો માનીએ છીએ, વિપરીત માન્ય તો તેનું કર્તૃત્વ હોય છે. પણ જગતમાં કેટલા પદાર્થ અધૂરા છે, ઇનકમ્પ્લીટ છે? કોઈ નથી. તો હવે કોનું કરવા જવું છે? પૂર્ણપણામાં શું કરવાપણું હોય? જે પૂર્ણ હોય તેમાં કર્તૃત્વ કરવાપણું હોતું નથી. તો એટલો સ્વીકાર કરવો, આખું જગત પોતાના સ્વભાવથી પરિપૂર્ણ ભરેલું છે. કેટલું? આખું જગત, કોઈ પણ પદાર્થ એના સ્વભાવથી પૂર્ણપણે ભરેલા છે. પણ આખું જગત પૂર્ણ સ્વભાવથી ભરેલું છે એમ ક્યારે ખબર પડશે? કે હું મારા સ્વભાવથી પૂર્ણ ભરેલો છું તો આખું જગત પૂર્ણપણે ભરે. પોતાને જો અધૂરો માનશે તો જગતને પૂર્ણ નહીં માની શકે. જગતમાં હું પણ પૂર્ણ છું અને જગતમાં બધા દ્રવ્યો પણ પરિપૂર્ણ સ્વભાવથી ભરેલા છે. તો મારે હવે ક્યાંય કર્તૃત્વ રહેતું નથી. દરેક દ્રવ્ય પોતાથી હયાતી ધરાવે છે. વસ્તુત્વ ગુણને કારણે પર્યાય છે અને દ્રવ્યત્વ ગુણને કારણે પર્યાય બદલે છે. કોઈ બીજાથી બદલતું નથી. તેનો ઉત્તર છે, જગતના છે દ્રવ્યો નિરંતર પોતાની દ્રવ્યત્વ શક્તિથી જ પરિવર્તન કરે છે. ફેરફાર, હું નો આવ્યો ને તો આ કામ સુધરું ન હોત, બરોબર ને? કેમ તમે નો એ ભાઈ આવે, ટેકનિશિયન ન આવે ત્યાં સુધી બગડેલું રહે ને? કેટલું અભિમાન છે સમયે સમયે, અને પછી જયારે સુધરે નહીં ત્યારે શું થાય છે? કે ભાઈ નસીબમાં, તમારા નસીબમાં આજ સારું કામ નથી. ત્યાર નસીબ જો સુધર્યું હોત તો મેં સુધાર્યું, ન સુધરે તો આજ તમારા નસીબમાં નથી, બરોબર? અરે ભાઈ, જગતનું કર્તૃત્વનું અભિમાન આ દુઃખ, અનંત દુઃખનું કારણ છે. અભિમાન છોડવું એ જ મોટું પુરુષાર્થ છે. સમયે સમયે પરનું કર્તૃત્વ, એનાથી એને વિચાર નથી આવતો કેટલા રાગદેશ ઉત્પન્ન થાય. કરવાપણાની પાછળ કેટલા રાગદ્વેષની પરંપરા થાય છે, એની કરતા અહીંયા શીખડાવે છે કે તારું કર્તૃત્વ છોડી દે. પણ એને એક ડર શું બેસી ગયો છે? હું કર્તૃત્વ છોડીશ તો એનું પરિણમન અટકી જશે. કર્તૃત્વ છોડવાથી પરિણમન અટકશે કે એનું અજ્ઞાન ભાવ અટકશે? એનામાં દ્રવ્યત્વ ગુણને કારણે પરિણમન તો ચાલુ જ રહેવાનું છે. હું કર્તૃત્વ છોડીશ એટલે જગતમાં કઈ ગેરવ્યવસ્થા, અવ્યવસ્થા, શું કે એને કેઓસ કે ને, કેઓસ, મિસમેનેજમેન્ટ બધું થઈ જશે ને, અંધાધૂંધી બધું. જગત વ્યવસ્થિત ચાલે છે, અને જગત વ્યવસ્થિત ચાલવાનું છે, અનંત કાળથી વ્યવસ્થિત ચાલે છે અને ચાલતું રહેવાનું છે, તું તારું કર્તૃત્વ છોડી દે. તો દ્વૈત ગુણ શીખડાવે છે જગતનું પરિણમન નિરંતર પોતાથી થાય છે, તેમાં કાળ દ્રવ્ય તો નિમિત્ત માત્ર છે. આ બહુ સરસ વાક્ય છે. વસ્તુની શક્તિ કોઈની અપેક્ષા રાખતી નથી. શું લખ્યું છે? વસ્તુનો ગુણ એવો હોય છે, નિરપેક્ષ હોય છે, એને કોઈની અપેક્ષા હોતી નથી. અગ્નિને ઉષ્ણતા માટે કોના ઉપર આધાર રાખવો પડે? સાકરને ગળપણ માટે કોના ઉપર આધાર રાખવો પડે? વસ્તુનો સ્વભાવ છે, વસ્તુનું સામર્થ્ય છે, શક્તિ છે, તો એને કોઈની અપેક્ષા, અપેક્ષા એટલે ડિપેન્ડન્સી, એની કાંઈ પણ એનું રિલેશનશીપ, આવું હોય તો થાય એવી કોઈ જરૂર નથી. વસ્તુનો સ્વભાવ નિરપેક્ષ હોય છે. સત, સત કેવું હોય છે? અહેતુક અને નિરપેક્ષ. સત વસ્તુના સ્વભાવરૂપ સત કેવું છે? અહેતુક છે અને નિરપેક્ષ, એને કોઈ કારણની જરૂર નથી. તો વસ્તુની શક્તિ, તો મારી શક્તિ શું છે? નિરંતર પરિણમન થવું. તો મારા પરિણમન માટે કોની જરૂર છે? કોઈની જરૂર નથી. માટે કાળને આધીન કેવું તે તો વ્યવહાર કથન છે. આ જગત બધું કાળને આધીન છે, કાળ પ્રમાણે પરમે છે, તો એક નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે છે. 106 પ્રશ્ન. દ્રવ્યના પ્રત્યેક ગુણમાં નવા નવા પર્યાય થાય છે, અને થાય છે તો તેનું કારણ શું? કે બધા જ ગુણો નિરંતર પરિણામ સ્વભાવી હોય છે, તેમાં દ્રવ્યત્વ ગુણ નિમિત્ત છે. એક ગુણ બીજા ગુણને નિમિત્ત છે. જ્ઞાનનો પણ સ્વભાવ કેવો છે? એમાં નવી નવી પરિણતિ થયા કરે. મતિમાંથી શ્રુત, શ્રુતમાંથી અવધિ, મન એવી પર્યાય થયા કરે, જ્ઞાનનો સ્વભાવ છે. અને એમાં નિમિત્ત કોણ છે? દ્રવ્યત્વ ગુણને કારણે પર્યાય નિરંતર બદલા કરે છે. દરેક દ્રવ્યમાં નવી નવી પર્યાય સમય સમય થાય છે, એનું કારણ કોણ? તે ગુણ. અને તે ગુણને દ્રવ્યત્વ ગુણ નિમિત્ત કહેવામાં આવે છે. દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વ વગેરે ગુણો ત્રિકાળ રહે છે, અને રહે છે તો તેનું કારણ શું? દ્રવ્યની અંદર ગુણ કેટલો ટાઈમ રહે? કારણ કે તેની વ્યાખ્યા છે કે દ્રવ્યની અંદર કાયમ, પૂરા ભાગમાં અને એની સર્વ અવસ્થામાં. દ્રવ્યમાં દ્રવ્યાત્મક ગુણો પોતપોતાના કારણે સ્વયં ત્રિકાળ રહે છે, તેમાં અસ્તિત્વ નામનો સામાન્ય ગુણ નિમિત્ત છે. દ્રવ્યમાં ગુણનું હયાતી પોતાને કારણે છે, અસ્તિત્વ તેના નિમિત્ત રૂપે થાય છે. અને જેમ દ્રવ્યનો કદી નાશ થતો નહીં હોવાથી દ્રવ્ય અનાદિ અનંત છે, તેમ દ્રવ્યના બધા ગુણો પણ અસ્તિત્વ ગુણના નિમિત્તે કદી નાશ પામતા નથી, તેથી તેઓ પણ અનાદિ અનંત છે. આ પ્રશ્નો તો સહેલા છે, છતાં કોઈને પૂછવાનું થાય તો પૂછી શકે છે. કે વસ્તુ અનાદિ અનંત છે, તેની અંદર રહેલા ગુણ પણ અનાદિ અનંત ટકે છે, માટે કોઈ નાશ થાય કે એવું બનતું નથી. હવે આની ઉપરથી શું શીખવું? દ્રવ્ય તો ગુણ ઉપરથી આપણને શું બોધપાઠ, લેસન મળે છે? બધા દ્રવ્યોની અવસ્થાઓનું પરિવર્તન એટલે બદલવું નિરંતર તેના પોતાથી, પોતામાંથી થયા કરે છે, પણ બીજો કોઈ તેની અવસ્થા બદલતો નથી. બીજો જો બદલવા જાય તો દ્રવ્ય ગુણ શું કામ કરે છે? અને હંમેશા આપણે ગુણની વ્યાખ્યામાં શું શીખ્યા? કે દ્રવ્યની દરેક અવસ્થામાં કોણ હાજર હોય છે? ગુણ હાજર હોય છે. દ્રવ્યના પૂરા ભાગમાં અને એની સર્વ હાલતમાં કોણ રહે છે? પરદ્રવ્ય રહે છે કે ગુણ રહે છે? પહેલી જ વ્યાખ્યામાં આપણે શીખીએ છીએ કે દરેક દ્રવ્યના દરેક અવસ્થા વખતે કોણ હાજર હોય છે? તેનો ગુણ હાજર હોય છે. એના ગુણથી તેની પર્યાય થાય છે, પરદ્રવ્યથી થતી નથી. અને બીજું, દ્રવ્ય તો ગુણ શું શીખડે છે? કે એ પોતાના કારણે જ નિરંતર પર્યાય બદલા કરે છે. બધા દ્રવ્યો, દ્રવ્ય ગુણ કેટલા દ્રવ્યમાં છે? બધા જ દ્રવ્યમાં છે, કારણ કે તે સામાન્ય ગુણ. તો બધા દ્રવ્યોની અવસ્થાઓનું પરિવર્તન, મારું એકલું નહીં પણ આ લાકડું તો અહીંયા પડ્યું છે, એમાં શું પરિવર્તન થાય? આમાં કઈ ફેરફાર થાય છે? અત્યારના શું થાય છે? એમને એમ પડ્યું છે. હા, પ્રમેયત્વનું ચાલુ છે, પણ એમાં પરિણતિ બદલવાનું ક્યાં, દ્રવ્યગુણનું ક્યાં કામ ચાલુ છે? આ તો રંગ તો એનો જ છે ને, રંગગુણ તો બદલતો નથી ને, એમાં પ્રમેયત્વ પણ બદલ છે. રંગગુણ તો એનો જ છે ને, રંગની પર્યાય તો શું થાય છે? તો એ આપણને કોઈ દી, આપણે શું ફેરફાર એટલે શું માનીએ છીએ? કાળાનું ધોળું થાય, ધોળાનું લાલ થાય તો ફેરફાર, તો એવી ને એવી પર્યાય થાય તેને આપણે ચેન્જ માનતા નથી, એ ખોટું વાત છે. એવી ને એવી પર્યાય પણ થવી તેનું નામ પણ પરિણમન કહેવામાં આવે છે. એવું જરૂરી નથી કે સફેદનો કાળો રંગ થાય ને કાળાનો લાલ રંગ થાય તો જ ચેન્જ થયું કહેવાય, એવું કોઈ જરૂરી. પણ આપણે શું માનીએ છીએ? ફેરફાર. ફેરફાર એટલે રૂટીનમાંથી કંઈક બદલે તો ફેરફાર કહીએ છીએ. મોટર શું કહી ગઈ છે? ચાલતી હોય ત્યાં સુધી સારી, બગડી ગઈ તો આપણે શું કહીએ? હવે નકામી થઈ ગઈ ને, કામ નથી કરતી. પણ બગડવું એ પણ એક એનું કામ છે. એમ આ સ્થિરપણું પણ એક એનું કામ છે. એવી ને એવી સફેદ પર્યાય થવી એ પણ એનું કાર્ય છે. નિરંતર પર્યાય બદલા જ કરે છે, ન બદલાય એવું બનતું નથી. અને એ કોનાથી બદલાય છે? પોતાથી, પોતામાંથી જ તૈયાર કરે છે. બીજો કોઈ તેની અવસ્થા બદલતો નથી. આ પૂરું કરીએ. જીવનો કોઈ પર્યાય અજીવ કર્મથી, શરીરાદિથી બદલાતો નથી, અને શરીરાદિ કોઈ પણ પરદ્રવ્યથી અવસ્થા બદલાતી નથી. જીવની કોઈ પર્યાય પરદ્રવ્યથી બદલાતી નથી, અને શરીરાદિની પર્યાય જીવ બદલતો નથી. અરસપરસ બે છે. જીવનો કોઈ પર્યાય અજીવ કર્મ શરીરાદિથી બદલાતો નથી, અને શરીરાદિ કોઈ પરદ્રવ્યની આત્મા અવસ્થા બદલાવી શકતો નથી. જીવમાં અજ્ઞાન દશા છે તે એક સદાય સરખી રહેતી વધઘટ થયા કરે છે ને, અને કદાચ એક સરખી રહે તો પણ તેનું જ્ઞાન તો બદલા વગર રહેતું નથી. પર્યાયનું આયુષ્ય જ કેટલા સમયનું? એક સમયનું. ક્યારે પણ બે સમય સુધી પર્યાય ટકી શકતી નથી. તો અવસ્થા નિરંતર બદલા કરે છે. કાળ ક્યારે બદલાય? કલાકે બદલાય, બે કલાકે બદલાય, ક્યારે બદલાય? કાળ જેમ સમય સમય બદલાય છે તેમ એની દરેક દ્રવ્યની પર્યાય પણ સમય સમય બદલાય છે. પ્રથમ ઓછું જ્ઞાન હોય અને પછી વધે ત્યાં જ્ઞાનનો ફેરફાર થવામાં કોણ કારણ છે? દ્રવ્યત ગુણ કારણ છે. અને જ્ઞાનનો વિકાસ જ્ઞાન ગુણમાંથી જ થાય છે, પણ શાસ્ત્રાદી બહારથી જ્ઞાન આવતું શું કહે છે? ઓછું જ્ઞાનમાંથી વધારે જ્ઞાન થાય એનું કારણ કોણ છે? કે જ્ઞાનમાંથી તે પ્રવાહ આવે છે, અને એમાં કારણ કોણ બને છે? દ્રવ્યત્વ ગુણ. શાસ્ત્રમાંથી સારું કર્યું, આ તો શીખી ગયા. આજે અમસ્તા વાંચતા નહોતા ને હવે છૂટ આપી દીધી. શું કરવું? આમાં કોમ્પ્લીટ થાય છે ને. એક બાજુ તમે કહો સ્વાધ્યાય કરવો, અને એક બાજુ એમ કહો શાસ્ત્રમાંથી. શું કરવું? શું આમાંથી બેમાંથી એનો શું જવાબ દેશું? શું કોઈ મને સજેસ્ટ કરે તો હું કરી દઉં સામે જવાબ. કે શાસ્ત્રમાંથી જ્ઞાન થતું નથી, વાંચવા માટે શાસ્ત્ર વાંચ્યું બસ. શાસ્ત્રમાંથી જ્ઞાન થતું નથી એ સ્વીકારવા માટે, વાંચવા માટે તો વાંચીશ ને શાસ્ત્ર. અરે ભાઈ, જયારે જયારે જ્ઞાન તને થવાનું છે ત્યારે નિમિત્ત રૂપે કંઈક હોય જ છે. ન વાંચ્યો એવો શબ્દ ક્યાં આવ્યો?